महादेव्या कोक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 21 ઓક્ટોબર 2007, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમ 12 પત્ર સ્વાધ્યાય પત્રાંક 490. ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે. એક તો કોઈ પણ વ્યાપાર આદિ કાર્યથી, અને બીજો પ્રકાર વિદ્યા મંત્ર આદિ સાધનથી. જોકે એ બંનેમાં અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. પ્રથમ દર્શાવેલો પ્રકાર કોઈ રીતે બને તો કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી, પણ બીજા પ્રકારને વિશે તો કેવળ ઉદાસીનતા જ છે, અને એ પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે એવી તે પ્રકાર પ્રત્યે નિરીચ્છા છે. પ્રથમના પ્રકાર સંબંધમાં હાલ કંઈ લખવું સૂચતું નથી. આગળ ઉપર લખવું કે નહીં તે પ્રસંગમાં જે થવા યોગ્ય હશે તે થશે. જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે, જે વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે. પરમ સખા પૂજ્ય સૌભાગ્યભાઈ ઉપરનો આ પત્ર ફાગણવદ 11 રવિવાર 1950 અને મુંબઈથી લખાયેલો છે. સુભાગભાઈની સ્થિતિ જરા સાંકડી હતી, અને એને પરમ કૃપાળુ દેવ પ્રત્યેની, એ જ્ઞાની પુરુષ છે અને સાથોસાથ લબ્ધિવાન છે, કંઈક જાણે છે, આવી પણ એમની શ્રદ્ધા હતી. અને જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં આવી બધી લબ્ધિઓ એ સ્વાભાવિક છે. રિદ્ધિ સિદ્ધિ હોવી એમાં આશ્ચર્ય કરવા જેવું નથી. જો સામાન્ય અજ્ઞાની એવા જાદુગર પાસે જો કંઈ હોય એવી કરામત, તો જ્ઞાની પાસે તો આત્માનું સામર્થ્ય છે, અને એ સામર્થ્ય અચિંત્ય છે, એટલે એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. જ્ઞાનીઓ પાસે રિદ્ધિ સિદ્ધિ હોવી, લબ્ધિ હોવી બની શકે, હોય જ એવું નહીં. એણે કૃપાળુ દેવને વારંવાર વિનંતી કરી હતી કે આપ સમર્થ છો અને ધારો તો અમારી આ બધી સ્થિતિમાંથી અમને પાર ઉતારી દો. જ્ઞાનીનું લક્ષ તો મુમુક્ષુની પારમાર્થિક સ્થિતિમાં મદદ કરવાનું હોય, આર્થિક સ્થિતિમાં નહીં, ઐહિક સ્થિતિમાં નહીં, લૌકિકમાં નહીં, સાંસારિકમાં નહીં. જ્ઞાનીને એ દ્રષ્ટિ નથી. જગતના જીવો પ્રત્યે જ્ઞાનીની જે દ્રષ્ટિ છે એ જ કે જગતના જીવો બંધનમાંથી મુક્તિ પામે. એની કરુણા જગતના જીવોને દુઃખથી મુક્ત કરવા, કર્મથી મુક્ત કરવા, અને એટલા માટે દોષથી મુક્ત કરવા એ હોય છે. પણ જગતના જીવોને તો અપેક્ષા ગરજવાનને અક્કલ ન હોય. એમ જે જગતના જીવો સંસારના ભોગથી, ઈચ્છાઓથી, તૃષ્ણાથી, વાસનાથી પીડાય છે, એને તો જે કોઈ મળે એની પાસે એ લાભની જ આકાંક્ષા કરે. કયા લાભની? લૌકિક, સંસારિક. મારું આ સરખું થાય, મારું આ સરખું થાય, એની કૃપા દ્રષ્ટિ હોય તો મારું બધું સારું ચાલે. ઉપાધિ મટાડવાના, આ ઉપાધિ છે, અમને બહુ ઉપાધિ રહે છે. સૌભાગ્ય કહે છે અમને ઘણી ઉપાધિ છે. કૃપાળુ દેવે તો કેટલી વાર એમને લખ્યું છે કે અમારે પણ ઉપાધિ છે, પણ એમાં અમને સમાધિ છે. અમારે ઉપાધિ છે, ચારે તરફ ઉપાધિનો અગ્નિ પ્રજ્વલે છે, પરંતુ એમાં અમારી સમાધિ તો છે જ, અલૌકિક છે. પરમ જ્ઞાનીઓને પણ મુશ્કેલ એવી સમાધિ અમને વર્તે છે. ત્યારે સંસારની લાલસાથી જે જોડાયેલા હોય એમને તો એની સમાધિમાં પણ ઉપાધિ હોય. એ તો ધર્મક્રિયા કરે તોય ઉપાધિ, સામાયિક કરે તોય ઉપાધિ, કૌશક કરે તોય ઉપાધિ. સમાધિમાં ઉપાધિ એ જીવની સાંસારિક દ્રષ્ટિનું પરિણામ છે, અને ઉપાધિમાં સમાધિ એ જીવની પારમાર્થિક દ્રષ્ટિનું પરિણામ છે. પરમાર્થ પામ્યા કે નહીં એ પછી વાત છે, પેલા દ્રષ્ટિ આવી કે નહીં પરમાર્થની આપણા જીવનમાં, મોક્ષ મળ્યો કે નહીં હજુ દૂરની વાત છે, પણ મોક્ષની દ્રષ્ટિ થઈ કે નહીં, મોક્ષ સાથેની મૈત્રી થઈ કે નહીં, મોક્ષ સાથેનો પ્રેમ થયો કે નહીં, કે હજી સંસાર સાથે જ પ્રેમ છે. સંસાર અને એના સંગ પ્રસંગ અને એ બધા સરખા રે, આવી જેની વાંછા હોય એ જીવને પરમાર્થીની દ્રષ્ટિ ક્યાંથી આવે? એને જ્ઞાની પાસે પણ શું માગવું એ પણ ખબર પડે નહીં. કૃપાણુદેવે લખ્યું, જ્ઞાની પાસે જ્ઞાનની વાંછા કરવી, ધનની વાંછા ન કરવી. ધનની વાંછા કરવાથી તો જીવના સંકેતમાં આવરણ આવે. નાની નાની વાતની અંદર આ પ્રભુએ તો એટલી બધી વાતો મૂકી છે સૂક્ષ્મ રીતે, પણ જીવને વાંચવામાં આવે તો સમજવામાં ન આવે, અને ક્યારેક તો વાંચવામાં ન આવે. એ એવું જ વાંચક જેવું એને ગમતું, સડસડાટ કરતો હાલો એમાં, જેને પોતાને ગમે નહીં આમ તરત જ આમ લીટી કરી નાખે. અંદર જે અભરખા હોય ને એ જ બધી બહાર પ્રદર્શિત થતી હોય. વાંચતી વખતે શૂન્ય બનીને વાંચવું, પોતાની બધી જ ઈચ્છા આકાંક્ષાઓને ડિપોઝિટ કરી દેવાની પહેલા, પછી વાંચો. જ્ઞાની શું કે છે તે સમજવા માટે ચોખ્ખી બુદ્ધિથી, ચોખ્ખા ચિત્તથી, આજ ગુરુ રાજને ગાઈએ ગૌરવે, ચિત્ત ચોખ્ખું કરી શુદ્ધ ભાવે. પેલા ગુરુ ભગવંતની, દેવ ભગવંતની જયારે આજ્ઞા વાંચવી હોય, વિચારવી હોય, ત્યારે ચિત્તને ચોખ્ખું કરવાનું. સંસારની મલિનતાઓ રાખીને પરમાર્થની વાંચના ન થાય એને સ્વાધ્યાય ન કહેવાય, એને સત્સંગ ન કહેવાય, એને ભક્તિ ન કહેવાય. ચિત્તની શુદ્ધિ જોઈએ. શુદ્ધિ એટલે સંસારના વિષય કષાયોની મલિનતાથી ચિત્તને શુદ્ધ કરવું, ચોખ્ખું કરવું. શૌચ કીધો છે એને જ્ઞાનીઓએ. પાંચ યમ છે ને પાંચ નિયમ છે. નિયમની અંદર શૌચ, સંતોષ, ઈશ્વર પ્રણિધાન વગેરે. એમાં શૌચ એટલે શું? ચિત્તની શુદ્ધિ. જેમ પરમાત્માની પૂજા કરવી હોય તો મલિન શરીરથી ન થાય, મલિન કપડાથી પણ ન થાય. વસ્ત્ર અને તન બંને શુદ્ધ કરવા જોઈએ. એ કરવા માટેની વ્યવસ્થા છે, બાથરૂમ છે અને નવા કપડાં છે, પણ મનને શુદ્ધ કરવા ક્યાં ગયો? એ તો કર્યું નહીં. તો મનને મલિન રાખી અને નાહી લીધું સાવરમાં, અને પછી રેશમી પૂજાની જોડ પહેરી લીધી, પણ મન તો મલિન જ રહ્યું. વિષય કષાયની વાસનાઓ ઈચ્છાઓ એ તો એમને મળી. હવે એ જઈને જયારે ભગવાન પાસે પહોંચ્યો ત્યારે શું ઉછાળો મારે? વૃત્તિ, અંદરની વૃત્તિ. બહારનું કપડું શું કરવાનું હતું? કઈ નહીં કરાય. પણ અંદરની વૃત્તિ જો મલિન હશે તો પરમાત્મા પાસે પણ એ ભાવ ભજવા વિના રહેશે. એને ઉપાધિ છે તો પ્રભુ અમારી ઉપાધિ જરા દૂર થાય એવું સ્વભાગના મનની અંદર એક વિકલ્પ આવી ગયો છે, અને એ વિકલ્પ આવી ગયો છે અને સાથે એને કેવી શ્રદ્ધા છે કે આ જ્ઞાની પુરુષ છે ને, આ તો બધું કરી શકે, મહાત્મા છે, આ ધારેય કરી શકે. એટલે આશા બંધાઈ ગઈ. કોઈ માણસ ધારેય કરી શકે એવું આપણને લાગે કે આ કરી શકશે, પછી આપણે એની પાસે જઈએ તો આપણી અપેક્ષા શું? એ કરી શકે એમ નહીં, એને કરવું જોઈએ. આ પાછી આપણી અવડચંડાઈ ખબર પડે છે ધીરે ધીરે. એ કરી શકે એક વાત છે, એના સામર્થ્યની વાત છે, પાછી આપણી ગણતરી શું? એને કરવું જોઈએ. હું એટલે કેવો પરમ વિનયાન્વિત શિષ્ય. કૃપાળુદેવે પત્રનો જવાબ લખ્યો છે સરસ. ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે. તમને સાંસારિક ઉપાધિ છે એ બે પ્રકારે મટી શકે. એક તો કોઈ પણ વ્યાપારાદિ કાર્યથી. એક કાર્ય એવું છે કે તમારી સ્થિતિ આર્થિક સંકળામણની હોય તો વેપાર વગેરે કરીએ, એમાં કઈ પૈસો બૈસો મળી જાય. ધંધો કરે તો કમાય, વ્યાપારે વસતે લક્ષ્મી, વ્યાપાર કરે તો લક્ષ્મી મળે, પણ નોકરો જ કૂટતો હોય તો શું મળે એમાં? એને કોઈક બી પ્રાર્થનો ઉદય થાય, કેમકે પુરુષાર્થ ને પૂર્વ અવકાશ છે અને પેલામાં પ્રમાદ ને પૂર્વ અવકાશ. નોકરી કરે એનું શું વધે? એ સિનિયર થાય, શેમાં સિનિયર થાય? પ્રમાદમાં. એમ કે મારી 25 વર્ષની નોકરી કરી છે, સમજી લેવું કે આરામ બરોબર કઈ કામ નહીં કરતો હોય. નીચેનો ક્લાર્ક હશે, રોજના 10 કાગળ કાઢતો હશે, એ કઈ નહીં કાઢે. નોકરીમાંથી પ્રમાદ વધે અને ધંધામાંથી પુરુષાર્થ વધે. કંઈક કરવું જોઈએ. બધી જગ્યાએ ચિત્ત લગાવે, શક્તિનો બરોબર વ્યય કરે, ધંધામાં હોય તો થાય, ઉદ્યોગમાં હોય તો થાય. એટલે જ્ઞાનીઓ કહ્યું કે વ્યાપારે વસતે લક્ષ્મી, તો વ્યાપાર કરીશ તો કંઈક તને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. ઉદ્યમીને આ સિદ્ધિના ફળ મળે, પ્રમાદીને ન મળે. ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે. એક તો કોઈ પણ પ્રકારના વ્યાપારાદિ કાર્યથી, અને બીજો પ્રકાર વિદ્યા મંત્ર આદિ સાધનથી. બીજો પણ પ્રકાર છે ઉપાધિ મટાડવાનો, એવી વિદ્યા અને મંત્ર. કોઈ જાદુઈ થાય, કોઈ ચમત્કાર થાય, કોઈ રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ થાય, આવી કોઈ વિદ્યા હોય લક્ષ્મી મેળવવાની, અને કોઈ એવો મંત્ર હોય કે જેમાં કૃપા થાય કોઈની અને આપણને રિદ્ધિ સિદ્ધિ મળી જાય. બીજો પ્રકાર, એક પ્રકાર વ્યાપારનો અને બીજો પ્રકાર મંત્ર અને વિદ્યાનો. બંને સફળ ક્યારે થાય એનું એક સૂત્ર આપ્યું છે કે જો કે એ બંનેમાં અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. જો એને અંતરાય કર્મો જ હોય તો મંત્રય કંઈ કરી શકે નહીં અને વ્યાપાર પણ કંઈ કરી શકે. નસીબ બે ડગલા આગળ હોય તો વ્યાપારમાં પણ એક પૈસો કમાય નહીં, અને બીજો બેઠો બેઠો લાખો કમાતો હોય અને આ કૂચે મરી જાય તો કઈ પૈસો મળે નહીં. કારણ, અંતરાય કર્મ જોર કરે છે. જ્યાં કોકને ગમે તેવા ઊંધા પાસા પણ સવડા પડે અને આના સવડા પણ ઉબડા પડે, આ કર્મની બાજી છે. સમજી ના સમજાય બાજી ઘરની બાજી, આ તો સમજી ના સમજાય. આમાં સમજવા જઈશ તું બુદ્ધિથી તો આ મનુષ્યમાં તને જે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે એની મર્યાદા છે. પછી આમ કેમ ને આમ કેમ ને એ રહેવા દેવે, એ એમ જ. આપણી મર્યાદા આપણે સમજવી જોઈએ. કર્મનું ગણિત અકળ છે અને અફળ છે. અફળ છે, ફરી ન શકે, પણ અકળ છે, કડી ન શકે. પણ કડી નથી શકાતું એટલે એ બરોબર નથી. એમ મને સમજવામાં નથી આવતું એટલું બધું ખોટું. ડોસીનો કુકડો બોલે તો જ હવાર પડે, નહી તો ન પડે. અને સૂર્ય એની રાહ જુએ કે ડોસીનો કુકડો ક્યારે બોલે, પછી હું ઉદય થાવ. જીવને પોતાની મર્યાદાનો પણ ખ્યાલ નથી. અવરાયેલો આત્મા, એની કોઈ શક્તિ હજુ પ્રગટ થઈ નથી તો સમજાય ક્યાંથી? જ્ઞાન બળ ઉપર વસ્તુ સમજાય, અને આત્માનો ગુણ જ્ઞાન છે. એ જ્ઞાનની સાધના કરી નથી, આત્મિક સાધના કરી નથી, સમજાય ક્યાંથી? એવા મંત્રો, એવા વિદ્યા, આ બધા સાધનો હોય તો પણ અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. તારા અંતરાય કર્મની સ્થિતિ પરિપાક થાય અને જો જવાના હશે તો વ્યાપાર કરીશ તો પૈસો મળશે, અને મંત્રથી પણ કંઈક પૈસો મળી જશે. ઉપાધિ ટળે, ક્યારે ટળે? કે જ્યારે અંતરાય ટળવાની પરિસ્થિતિ પાકી થઈ હોય ત્યારે. નહીં તો એક પણ ઉપાય કારગત થાય નહીં. સ્થિતિ પરિપક્વ ન થઈ હોય, કાળ સ્થિતિ કર્મની પાકી ન હોય તો ઊંધો વળી જાય તો એને કંઈ ઉપાધિ જાય નહીં, અને કોઈ મંત્ર ગમે તેટલા કરે તો પણ એ મંત્ર ત્યાં સફળ થાય નહીં. કારણ કે એ બધાને રોકનાર પરિબળ કર્મ છે. કર્મનો જ્યાં સુધી અવરોધ છે, અશુભનો ઉદય છે, અને કોઈ 1 લાખ રૂપિયા આપે તો રહેશે નહીં, ચોરાઈ જશે, અને કા કોઈ તમાચો મારીને લઈ જશે. પણ લાખ આપ્યા તો કે ઘરે પહોંચ્યા નહીં, અંતરાય હજુ તૂટી નથી, અશુભનો ઉદય સમાપ્ત થયો નથી. ગમે તેવી દવા વિદેશથી મગાવ કે અંતરિક્ષમાંથી મગાવ, એ દવા કારગત થાય નહીં જ્યાં સુધી રોગ જે ઉદય કર્મને કારણે છે એનો અંતરાય તૂટવાનો કાળ પાક્યો નથી ત્યાં સુધી ડોક્ટર પણ ઉભો રહે છે અને દવા પણ ઉભી રહે છે. કઈ ફેરફાર થાય નહીં. પત્રાંક 474-75 વાંચમાં ઔષધ અને ઉપાય એ ત્યારે જ કારગર યોગાનુયોગ બને તો જ. આના કર્મોની સ્થિતિ કોઈ મંદ થવાની હોય અને કર્મો એવું કોઈ શિથિલ બંધાયું હોય કે કર્મ બંધાયા પછી એને કોઈ પ્રતિક્રમણના પાપના આલોચના કરી હોય તો કર્મ શિથિલ થયું હોય તો તરત વહ્યું જાય. પણ કર્મને શિથિલ ન કર્યું હોય, પાપને અત્યાર સુધી બરોબર સમર્થન જ આપ્યું હોય તો દવાથી જશે નહીં તારો રોગ, મંત્રથી જશે નહીં, વિદ્યાથી તને ઉપાધિ જશે નહીં તારી. ઉપાધિ ઉપાધિના કાળે જ નિવૃત્ત થાય, એમાં નિમિત્ત કેટલું કારગત થાય તે એ ઉપાધિને તે ભાવથી કેટલી નબળી કરી નાખી છે, ભાવથી કેટલી શિથિલ કરી છે, ભાવથી કેટલી ક્ષીણ કરી છે. કોઈ વસ્તુ તૂટે ક્યારે ન તૂટતું, પેલા એને જરા ટીપો પછી તૂટી જશે, એમને એમ સીધું ખેંચાય નહીં, એને જરા ઢીલી પાડો. એમ આ બધા આલોચનાના પ્રતિક્રમણના કૌશગના પ્રાયશ્ચિતના ક્ષમાપનાના આ બધી ક્રિયાઓ ભાવની એવી છે કે અજ્ઞાનતામાં કરેલા પાપો એ પાપના બળને હળવા કરે છે. કર્મબંધ શિથિલ થાય છે, કર્મબંધ ક્ષીણ થાય છે, કર્મબંધ મંદ પડે છે. અને આને કંઈ કરવું નથી, કર્મને જરાય હળવા કરવા નથી, કર્મને પાતળા કરવા નથી. અને સીધું જાણી કોક આવે જાદુની લાકડી અને આપણું બધું હરખું થઈ જાય, એમાં ને એમાં જીવ ખતા ખાય છે. કોઈ આરોવારો નથી. જ્ઞાની કે છે કે બંને ઉપાય છે, વ્યાપારનો પણ છે અને મંત્ર અને વિદ્યાનો પણ છે. પણ ત્યાર પહેલાની શરત એક છે, શરત એ છે કે અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. એને જે કર્મની અંતરાય છે, અશુભની અંતરાય છે, પાપની અંતરાય છે, એ તૂટવાનો સંભવ હોવો જોઈએ. અને સંભવ ત્યારે જ હોય કે કાંઈ એની સ્થિતિ પરિપાક થઈ છે અને કાંઈ એને કર્મને ઢીલું કરી નાખ્યું છે. છ પદના પત્રની અંદર પાંચમું પદ, કર્મમનથી વિપરીત એવા જ્ઞાન દર્શન ચારિત્ર ભક્તિ વગેરેથી કર્મમન શિથિલ થાય છે, ક્ષીણ થાય છે, ક્ષય પામે છે. ધાર્મિક ક્રિયાઓ એમને એમ છે બધી, વિજ્ઞાન વિનાની છે. શું કોઈના મગજમાં આવી ગયું લખાઈ દીધું કે તમે આમ કરો તમે તેમ કરો? આપણે એક વિજ્ઞાન છે અને વિજ્ઞાન અરૂપીનું વિજ્ઞાન છે. તો ધર્મથી સુખ થાય અને ધર્મથી દુઃખ મટે એ સમજાય આપણને. સીધે સીધું પ્રત્યક્ષ પરિણામ નહીં પણ અંતરાય તૂટે ધર્મથી. ધર્મથી પૈસો મળે, કોઈ કિલો બાજરી નહીં આપે, સ્વાધ્યાયમાં જઈશ કે ભક્તિમાં જઈશ. બોલવામાં સરળ છે પણ ભાઈ મારા સ્વાધ્યાય અને ભક્તિની અંદર અનંત ગણું ધાન મળવાના જે મારી અંતરાય હતી તૂટી ગઈ, એનું શું? ધર્મથી દુઃખ મટે, ધર્મથી કર્મ તૂટે, ધર્મથી પ્રારબ્ધ અનુકૂળ થાય, પાપ પ્રકૃતિ પુણ્યમાં પરિવર્તિત થાય અને પ્રતિકૂળ પ્રકૃતિનો સમય ટૂંકાય, અશુભનો કાળ ટૂંકો થાય, શુભનો કાળ લંબાય. આ ધર્મનું પરિણામ છે. પણ એ ભાવ ધર્મ છે. ક્રિયા પકડો કોઈ પણ ભાવથી કરો. આપણને આ વિજ્ઞાન બતાવાતું નથી એટલે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. આ પુરુષને આ કાળમાં આવી કરુણા આવે છે કે 20મી સદી સુધી પહોંચેલા આ જીવો હજી આ એકાંતમાં પડ્યા છે, જાણતા નથી, જ્ઞાન અને ક્રિયાનો સમન્વય જાણતા નથી, સાધના અને ભાવનો સમન્વય જાણતા નથી. એને કોઈ પણ સાધના કરવી હશે એની સાથે એને એની ભાવધારા જોશે. એટલે જ્ઞાનીએ તો કહ્યું,
નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાસો.
એ ભાઈ, તું શુષ્ક જ્ઞાનની વાતો સાંભળી અને સાધન દશા રહિત થાયસમાં છોડી દેતો નહીં. બધા સાધન કરવા, સાધન વિના સાધના નથી, સાધના વિના સિદ્ધિ નથી. અને સાધન વિનાની સાધના, બસ હું ભાવ કેરા કરું એ મોટું, બસ આત્મા એ જ સામાયિક છે, આત્મા એ જ પ્રતિક્રમણ છે. રેવા દે, તારી કક્ષા નથી. એ 13મા ગુણસ્થાનક વાળાની વાત કીધી, તારી નથી કીધી. જેને શુદ્ધ સમયસાર જેને પ્રાપ્ત થયો છે, શુદ્ધ આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત કર્યું છે, એને આ બધો ધર્મ સંન્યાસ આવી જાય છે. પણ ધર્મ સંન્યાસની સ્થિતિ તારી નથી. આ સામાયિક ધર્મ, પ્રતિક્રમણ ધર્મ, ક્ષમા ધર્મ, 10 લક્ષણો ધર્મના, એ બધો ધર્મ સંન્યાસ આવે છે. આનંદ ગંજીએ એની 24મી અંદર અને હરિભદ્ર સૂર્ય યોગ દ્રષ્ટિ સમુચયની અંદર આ વાત સરસ મૂકી છે, ધર્મ સંન્યાસ. એ ધર્મ સંન્યાસ પ્રાપ્ત થાય એવા ગ્રંથો વાંચી અને અત્યારથી પોતે પ્રાથમિક ભૂમિકામાં છે, અને ક્રિયાનો અને વ્યવહારનો અને શુદ્ધ ક્રિયાનો અને શુદ્ધ વ્યવહારનો લોપ કરે, શું થાય? જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કહે. પામે તેનો સંગ જે તે બોડે પામે. પરમ કૃપાળુ દેવની એટલી બધી અદભુત કરુણા છે. ક્યાં ભૂલ થાય છે, ક્યાં સમજણ ફેર થાય છે, બધી જ વસ્તુ યથાસ્થાને ઉપયોગી છે, પરંતુ જીવનો લક્ષ્ય ન હોવાને કારણે વાત પકડાતી નથી અને જીવ એકાંતમાં ઢસડાય છે. એનું કારણ મતાગ્રહી છે, એક જ કારણ છે એનો, આ જીવને આગ્રહ છે. જે મગજમાં ઘૂસ્યું એનાથી નીકળવું બહુ આકરું છે, બહુ આકરું છે. જીવને બધું જ છોડાવી શકાય છે, પણ એનો મત છોડાવી શકાતો એના મતમાં એને થયેલો આગ્રહ એ ક્યારે આપણે છોડાવી શકતા? બહુ જૂજ એવા ભાગ્યશાળી વિરલા પુરુષો હોય કે જે એમાંથી મુક્ત થાય અને સાચા પરમાર્થના માર્ગે સાધના કરે. નહીં તો જીવ હજી કુળમત, ધર્મમત, ગચ્છમત, સંપ્રદાય મત એની અંદર જ ઊંડા ઉતરેલા છે. એ ન છૂટે, એના રોમે રોમમાં, એના શ્વાસે શ્વાસમાં અને લોહીના એક એક બિંદુએ બિંદુની અંદર આ મતાર્થ એનો વણાયેલો છે. આ જાય એમ બહુ આકરો છે. કૃપાળુ દેવ કે છે, હોય મતાર્થી તે હને થાય એના આત્મ લક્ષ. આ થાય જ નહીં કોઈ દિવસ આત્માનું લક્ષ. એને મતની માન્યતાથી આ જીવ અંધ બન્યો છે. જીવ મોહાંધ હોય એને છોડાવી શકાય મોહાંધ પણ, મતાંધ હોય તો ઇટ્સ ડિફિકલ્ટ. મોહની જાળમાંથી છોડાવી શકાય, પણ મતની જાળમાંથી ન છોડાવી શકાય. કોઈને કહીએ કે તમારો જે મત છે ધર્મ મત, કુળ મત, ખોટો છે, મૂકી દો. નો મૂકે, મરી જાય તો ન મૂકે. તમે ગમે એટલા શાસ્ત્રોને વંચાવો ને, કૃપાળુ દેવ વાચા, પણ મારી વાત તો પછી ઉભી જ રહીએ તો શું? કૃપાળુ દેવ વાચા તું વાંચો કે કૃપાળુ દેવ વાચા? આ બે વચ્ચે પસંદગી કરવાની આવે તો શું થાય? તો એમ કે ના, મારું તો છૂટે નહીં. આટલો લોક સંજ્ઞાનો, ઓઘ સંજ્ઞાનો, એની પકડમાં આપણે છીએ. વાત કરીએ છીએ બધી આત્માર્થની, પણ ક્યારે અંદર ઝાંકીને જોયું કે આપણી પકડ કેટલી આકરી છે, છૂટતી નથી? કૃપાળુ દેવ એમ કે હું પ્રતિમા પક્ષમાં પહેલાનો તો હવે છું. આપણે કહીએ, આપણે નહીં કહીએ, ના, એ ન બને. કેટલી મુશ્કેલી છે આ અંતરાય છે બધા.
આ અંતરાય તૂટવાનો સંભવ ન હોય તો ગમે તેવું શાસ્ત્ર જીવને શું કલ્યાણકારી થાય? માર્ગ પામવામાં અંતરાય છે. 194 પત્ર નો સ્વાધ્યાય આપણે થઈ ગયો છે. અનંતકાળથી પરિભ્રમણ કરવા છતાં જીવને માર્ગની પ્રાપ્તિ ન થઈ તેનું કારણ શું અને તે શું કરવાથી થાય? તો એણે ક્યાંય અર્પણ એવા જ્ઞાની પુરુષની પાસે અર્પણ થયો નહીં, પોતાનો મત છોડીને ન થયો, મત પોતાનો રાખીને જ્ઞાની પુરુષને શોધવા નીકળો છો. મુશ્કેલી છે. અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ અને આપણે પ્રયત્ન એ કરવાનો છે કે પ્રભુ સાચા પરમાર્થની પ્રાપ્તિમાં અમારા અનાદિકાળના જે કુસંસ્કારો, મિથ્યાત્મની માન્યતાઓ, એના જે સંસ્કાર પડ્યા છે એની અંતરાય અમને પડી છે, એ અંતરાય પહેલા તૂટે જેથી અમે સાચા પુરુષને ઓળખી શકીએ અને સાચા માર્ગને જાણી શકીએ. નહી તો પુરુષે મળશે અને માર્ગે મળશે, તું અહીંયા નહીં રહેવાનો. આનું અનાદિનું ભ્રમણ ચાલુ છે અને સત્પુરુષોનું અનેક વાર મળવું ચાલુ છે. યોગ થાય પણ ઓળખાણ થાય નહીં, અને ઓળખાણ ન થાય એટલે આશ્રય થાય નહીં, અને આશ્રય થાય નહીં એટલે એનો મત જાય. ઉપાધિને ટાળવા માટે બે સાધન છે, એક વ્યાપાર અને બીજો વિદ્યા અને મંત્ર. પણ બંનેમાં આ બ્યોર શ્યોર છે, આ સાધન બધા 100% પરિણામ આપે એવા છે. વ્યાપાર કર, પરિણામ મળશે. મંત્ર સાધન સાચા હશે, પરિણામ મળશે. પણ તેમાં બંનેમાં અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. આપણી યોગ્યતા ઉપર વાત આવી કે મંત્રની યોગ્યતા ઉપર આવી કે વિદ્યાની યોગ્યતા ઉપર આવી કે પછી વેપારની યોગ્યતા ઉપર આવી? સેના ઉપર આવી? જરા ખૂબ વિચાર કરો, એક એક વાતમાં આગળ આવેલા જઈ શું પડે. પાઠ વાંચી નાખો, મેં પત્રો વંચાઈ ગયા, વચ નંબર 4 વાર વંચાઈ ગયું, તું 40 વાર વાંચી નાખ. તું ક્યાંય રોકાયો વાંચતા? તને ક્યાંય ખ્યાલ આવે કે અહીંયા હું ભૂલી ગયો? અંતરાય તૂટવાનો સંભવ કીધો, આ બધું બરોબર છે, મંત્ર પરફેક્ટ છે, તારો અંતરાય તૂટવાનો સંભવ નથી. જ્ઞાની શું કરે? એટલે તીર્થંકરના સાનિધ્યમાં રહેલા જીવો પણ મુક્તિ પામી ન શકે એવું પણ ખરું કે નહીં? તો તીર્થંકર ખોટા, એનો માર્ગ ખોટો? ના, આનો અંતરાય, જીવને અંતરાય છે. પાત્રતા જોઈએ, પાત્રતા પહેલા પ્રાપ્ત કરવી પડે, અને પાત્રતામાં આ અંતરાય, આ અવરોધ, આ દેખાતા નથી આપણને, પણ અનંત કાળના છે, અનાદિના પરિભ્રમણમાં આનો સંચય કર્યો છે, ભેગા જ થયા છે. અને એનું મમત્વ એવું ગાઢ છે કે જ્યારે કોક એવો આવીને પૂછે કે બોલ આ તારી વાત છે, તારા મતને છોડવી છે, તારે છોડવી છે, ત્યારે ખબર પડે કે છૂટતી નથી, છૂટતી નથી. બસ જ્યારે આ છૂટે, અને છૂટવાના સાધન છે, એ સાધન જો કરે, પરમાર્થમાં તો જીવને પ્રાપ્ત થવાનો ત્યારે થઈ જ જશે, પણ અંતરાય હટતા નથી. આ અંતરાય નીકળી જાય. પ્રથમ દર્શાવેલો પ્રકાર કોઈ રીતે બને તો કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી. તમારી ઉપાધિ ટાળવા માટે અમારો જો વેપાર કરવો હોય તો અમે કરીએ, અમને કાંઈ એમાં વાંધો નથી. કમાઈએ છીએ તો તમારા માટે ન કમાઈએ? પણ જવાબ દીધો છે સૌભાગને કે રઘુજીભાઈને મોક્ષ જોઈતો નથી. તમે નક્કી કરી લ્યો હવે તમારે જોઈએ કે નહીં. અમે તમને હીરા માણેક આપી દઈએ, પણ તમે મુમુક્ષુ છો. પરમાર્થની જિજ્ઞાસા તમને જાગી છે અને એ જિજ્ઞાસાના આધાર ઉપર જ તમારો ને અમારો સંયોગ થયો છે. સાયલાથી નીકળીને રાયચંદભાઈને શોધવા નીકળેલા સૌભાગ એ કોઈ ધંધાનો કિમિયો શોધવા ગયા હતા એની પાસેથી, કે કોઈ પરમાર્થ માર્ગનું આ સૂત્ર છે એ અમે તમને આપીએ. તો પારમાર્થિક સંબંધ થયો છે બંને વચ્ચેનો, અને તમે અમારા ઉપર ઉપકાર કર્યો છે, તો આ જ જન્મમાં અમે તમને એવું જ્ઞાનધારાનું દર્શન કરાવીશું. કૃપાળુદેવ આગળના પત્રમાં કહ્યું છે કે અમે તમને આ જન્મમાં જ એ જ્ઞાનધારા આપીશું. સંબંધ જ્ઞાનધારાનો છે કે ધનધારાનો છે? જ્ઞાની સાથે આપણા સંબંધનું સૂત્ર શું, પરમાર્થ કે સંસાર? ગુરુ સાથે આપણા સંબંધનું સૂત્ર શું, પરમાર્થ કે સંસાર? પ્રતિષ્ઠા મળે, સંયોગો અનુકૂળ થાય, છોકરા છોકરીનું બધું ઠેકાણે પડી જાય, આપણા દુઃખ દૂર થાય, આ બધા ગુરુ સાથેના સંબંધના સૂત્રો છે. વિતરાગ દેવની ભજના કરવાની છે પ્રભુ, અને દેવ જેવો વિતરાગ છે એવો નિર્ગ્રંથ ગુરુ છે. એની ગાંઠ તારી સાથે પણ બંધાયેલી નથી. જો એ નિર્ગ્રંથ છે, એની બાહ્ય ગ્રંથિઓ છૂટી છે, એની આભ્યંતર ગ્રંથિઓ છૂટી છે, તો તારી સાથે બંધાયેલો છે, તારા કુટુંબ સાથે એમ. અને બંધાયેલો હોય તો એ ગુરુ નથી, એમ બીજી ક્યાં દાદી લપ કરવી એમાં? આમાં કે ચર્ચાનો વિષય હતો. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, વિતરાગતા વિના સર્વજ્ઞતા આવે નહીં. જો અમારો દેવ આવો હોય તો દેવ ખોટો છે, અને જો અમારો ગુરુ આવો હોય તો ગુરુ ખોટો છે. હેવ અ સેકન્ડ થોટ, બીજી વાર વિચાર કર કે સાચો ગુરુ પૈકડો છે કે ખોટો. પણ આ કે મારું સૂત્ર જ સંસારનું છે તો પછી સાચો જોઈને. સૂત્ર પરમાર્થનું હોય તો તારે વિચાર કરવો પડશે. પાયાના પ્રશ્નોમાં મુમુક્ષુ વિચારી શકતો નથી. પરમ કૃપાળુ દેવનો બોધ એને એક એક શબ્દે શબ્દની અંદર આ પરમાર્થની દ્રષ્ટિ દ્રઢ કરાવે છે. યોગ્યતા મેળવો, પાત્રતા કેળવો, આ કે છે કે પ્રથમ દર્શાવેલો પ્રકાર એટલે વ્યાપારાદિ કરવા હોય તો એ કરવામાં તમારા વતી તમારી ઉપાધિ ટાળવામાં અમને કઈ પ્રતિબંધ નથી. જો સૌભાગ કહી દો કે તમે અમારી પાસેથી આ ઈચ્છો છો તો અમને તમારા વતી વેપાર કરવામાં વાંધો નથી. પણ બીજા પ્રકારને વિશે તો કેવળ ઉદાસીનતા જ છે, અને એ પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે એવી તે પ્રકાર પ્રત્યે નિરીક્ષા છે. જો તમે ઈચ્છતા હો કે અમે વેપાર નહીં, પણ અમારા મંત્રથી, વિદ્યાથી, જ્યોતિષ શાસ્ત્રથી તમારું કલ્યાણ કરી દે, તમારી ઉપાધિ ટળે, એવું અમે કરીએ. સેનાથી? મંત્રથી, વિદ્યાથી. આવું જો તમારા મનની અંદર હોય, આવું જો તમે ઈચ્છતા હો, જાણે જાણે પણ અમને નમસ્કાર કરવામાં ને અમારી ભક્તિ કરવામાં તમારા મનમાં આ વાત હોય તો અમારે માટે તો કેવળ ઉદાસીનતા જ છે. અમારું ચિત્ત એમાં પ્રવેશ કરે એમ. માત્ર ઉદાસીનતા નથી, એ પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે. આ સાચો જ્ઞાની. તું તારા સંસારના રોદણા રો અને એ સાંભળે, એમાં એને તો ચિત્તના ખેદનું કારણ થાય. હવે તું સાચો શિષ્ય છું, એના ખેદનું કારણ તારે બનવું છે કે જ્ઞાનીના ચિત્તને સંતોષનું કારણ બનવું છે? આપણે જ્ઞાનીની પ્રસન્નતા જોઈએ છે કે જ્ઞાનીનો સંતાપ જોઈએ છે? ખંભાતના મુમુક્ષુએ પ્રશ્ન લખ્યો, પત્રાંક 135, અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે? હે ગુરુ, અમારે તમારી પાસેથી આ જોઈએ છે. અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે? ખંભાતના મુમુક્ષો સાવ સાદા સીધા બધા, માત્ર કૃપાળુદેવનું ઓળખાણ આ ભગવાન રૂપ પુરુષ છે. કૃપાળુદેવ લખે છે, મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું આ તમારો પત્ર જિજ્ઞાસાથી ભર અમારા હૃદયને પરમ સંતોષ આપે છે. જ્ઞાનીને પણ સંતોષ થાય કે કેદ થાય એવી વાત કરવી. એ કહે છે કે બીજો પ્રકાર, એટલે અમે તમારી ઉપાધિ ટાળવામાં મંત્રનો, વિદ્યાનો, ચમત્કારનો ઉપયોગ કરીએ, એ સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે, અને એ પ્રકાર પ્રત્યે અમારી નિરીક્ષા છે, એવી ઈચ્છાનું જાગવું પણ સંભવિત નથી. આપણે આપણી બળતરા લઈને સંતો પાસે જઈએ છીએ, ગુરુઓ પાસે જઈએ છીએ, ગુરુના પગલા થાય શું કામ થાય, પધરામણી થાય શું કામ થાય? વાત ઘણી મુશ્કેલી. પરમાર્થ માર્ગની અંદર, પરમાર્થની દ્રષ્ટિ જીવની અંદર આ શ્રદ્ધાન છે. પ્રશ્ન કરે, સાહેબ સમકી તક લેશું, 50 વાર પ્રશ્ન, સમકી તક લેશું. અરે સાચી શ્રદ્ધા દેવગુરુ ધર્મની કે ગુરુ નિર્ગ્રંથ છે, છે શ્રદ્ધા? અથવા નિર્ગ્રંથ હોય એ જ ગુરુ, બીજો નહીં, છે શ્રદ્ધા? વિતરાગ એ જ સાચો દેવ, સાચો દેવ એ જ વિતરાગ, બીજો નહીં. તત્વાર સૂત્રની વાતો મોટી મોટી કરે, એમાં લખ્યું છે સુદેવ, સુગુરુ અને સુધર્મ, એ ત્રણ તત્વોની શ્રદ્ધાને સંકિત કહ્યું છે. શું આપણું સંકિત? પ્રાપ્ત કરવું છે, અને 18મું પાપસ્થાનક એનાથી નિવૃત્ત થતો નથી. 18મું પાપસ્થાનક કયું છે? મિથ્યાત્વ, સંસારની વાસનાઓથી કુદેવ, કુગુરુ અને કુધર્મની આસ્થા આકાંક્ષા કરવી, અને સુદેવ, સુગુરુ અને સુધર્મને બાજુ ઉપર મૂકવા, ગૌણ કરવા. જીવથી થાય એવી પ્રકારનું આ પાપ, 18 સિવાય પાપ થતા નથી. આ 18 પ્રકારે પોતે પોતાના ભાવથી પાપ કરે છે. આ 18મું પાપ એનું આ છે, મિથ્યાત્વનો. મિથ્યાત્વ શલ્ય, આ શલ્ય જતું નથી. અને સંકિતની પ્રાપ્તિ જોઈએ છે. સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા કરવી. તો સાચો દેવ એ વિતરાગ છે, સાચો ગુરુ એ નિર્ગ્રંથ છે, અને તો ગુરુ એની આત્મજ્ઞાનથી એની દશા ઊંચી છે એ નહીં, પણ એને વિદ્યાનું જ્ઞાન છે, મંત્રનું જ્ઞાન છે, મારા ભવિષ્યનું જ્ઞાન છે, મારે કેટલા ભવ કરવાના એનું જ્ઞાન છે, મારો સંસાર કેટલો એનું જ્ઞાન છે, મારી સ્થિતિ ક્યારે સુધરે એનું જ્ઞાન છે, એ બધું જાણે છે. આ ગુરુ છે, આ ગુરુના લક્ષણ કહે છે, અને ગુરુનો મહિમા ગાય છે. સંકિતના ગુરુનો મહિમા શું છે? કૃપાળુ દેવે એક મંત્રની અંદર એ મહિમા આપ્યો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મારો ગુરુ એ તો પોતે સહજ આત્મ સ્વરૂપ છે, પણ મને પણ સહજમાં આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાવી દે એટલો સમર્થ છે. અને જો મને પ્રાપ્ત થાય તો એવું મારું પોતાનું સહજ આત્મ સ્વરૂપ એ જ મારો પરમ ગુરુ છે. એક તો મારો ગુરુ છે, સહજ આત્મ સ્વરૂપ છે, અનાયાસે, એને કંઈ પ્રયત્ન કરવો પડતો નથી, એ પોતે પોતાના આત્મામાં જ છે. એ બધી પ્રવૃત્તિ હોવા છતાં ક્યાંય છે નહીં, પોતાના આત્મામાં જ છે. ચો તરફની ઉપાધિની પ્રજ્વાલા વચ્ચે પણ એ પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે. આત્મા એનો બ્રહ્મ સમાધિમાં છે, મન એનું વનમાં છે, અને દેહ એનું કંઈક બહારની ક્રિયા કરા કરે છે. એ ઉદયાધીન છે. વિચરવું ઉદયાધીન પણ વિતલોભ, જો આ વિતલોભ શબ્દ સમજાય, એને સંસારના એક પરમાણુની પણ અપેક્ષા નથી, આટલો એ વિતલોભ છે. આ મારો ગુરુ છે. અને એની તાકાત કેવી કે મને પણ એ સહજ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાવી શકે છે, મને પણ એ સહજ આત્મ સ્વરૂપ કરાવી શકે છે. પાંચે ઉત્તર ની થઈ આત્મા વિશે પ્રતીત, થાશે મોક્ષો પાય ની સહજ પ્રતીત એ રીત. તને જો મારા પાંચ ઉત્તર ની પ્રતીતિ થઈ છે તો સદગુરુ કે છે કે હું તને છઠ્ઠાની પણ કરાવું. અને કેવી કરાવીશ પ્રતીતિ છઠ્ઠાની? સહજ પ્રતીતિ. કે ઓલો કે છે મોક્ષ છે તો એનો કોઈ ઉપાય છે? મોક્ષ થઈ શકે આ કાળમાં? અનંત કાળના કર્મો છે, મોક્ષ થાય? આ જ્ઞાની પુરુષ કે છે કે સહજ પ્રતીત એ રીત, તને હું સહજ પ્રતીત કરાવીશ. મૂંઝાય છે શું કામ? કોઈ પુરુષાર્થ તારે એની અંદર બહુ આકરો નહીં કરવો પડે. આ શ્રદ્ધા, જે શ્રદ્ધાથી પાંચે પદ સાંભળ્યા છે એ છઠ્ઠું પદ સાંભળ. સહજ પ્રતીત એ રીત, સહજનો ઉપાસક છે આ પુરુષ. એ કે છે કે બીજા પ્રકાર વિશે કેવળ અમારી ઉદાસીનતા છે. આ ગુરુનું ઓળખાણ. કયો બીજો પ્રકાર? વિદ્યા અને મંત્ર વગેરે, એનાથી આપણી ઉપાધિ ટળે એવી આપણી અપેક્ષા હોય તો ગુરુ કે છે અમારી તો ઉદાસીનતા છે. એટલું જ નહીં પણ એ સ્મરણમાં આવવાથી કે તમે અમારી પાસેથી આ ઈચ્છો છો એનું અમને સ્મરણ થાય છે, એ પણ અમને ખેદજનક છે. તમે અમારી પાસેથી આ ઈચ્છો છો એ પણ ખેદજનક છે. સામાન્ય સ્થિતિના આવા ગુરુઓ, આ વિતરાગ માર્ગના સાધુના લક્ષણ છે. સૌભાગભાઈના બાપા લલ્લુભાઈ આર્થિક સંકળામણને કારણે, કોઈ મુનિઓ છે રાજસ્થાનના મુનિઓ બહુ જાણકાર છે, સેના જાણકાર છે? આવા બધા ચમત્કારના. એટલે એ રાજસ્થાન ગયા સાયલાથી લલ્લુભાઈ, અને ત્યાં મુનિ પાસે જઈને એને વાત કરી, અને મુનિએ શું કીધું? તમે શ્રાવક છો, તમે અમારી પાસે આ માંગવા આવ્યા છો? સંસારની પરિસ્થિતિની અનુકૂળતા માટે થઈને તમે જૈન સાધુનો સમાગમ કરવા નીકળ્યા છો? વિતરાગનો સાધુ છે આ, તો સમતાનો સાધક છે, આત્માનો ઉપાસક છે. એને કહ્યું જાઓ, એવી બધી ચિંતા કરોમાં, ભગવાનનું શાસન વિતરાગનું મળ્યું છે, આત્માનું કલ્યાણ કરો. પણ તમારી દશા એવી છે કે અત્યારે થઈ શકે એમ નથી, કારણ કે અંતરાય ઘણા છે. તમને જાણકાર હતા પણ આ જાણતા હતા કે તમને અંતરાય ઘણી છે. એમ કરો, હું તમને એક બીજ મંત્ર આપું છું, એની તમે આરાધના કરજો, અને જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ મળે તો એને પાછું આપી દેજો. એ એણે એના દીકરા સૌભાગને આપ્યો, અને એ સૌભાગ આ રાયચંદભાઈની જે પ્રસિદ્ધિ કચ્છ કાઠિયાવાડની અંદર જબરજસ્ત હતી, એક કવિ તરીકેની, એક બાળ વિજ્ઞાની તરીકેની. તો બાળ જ્ઞાની આવો છે તો સૌભાગભાઈ એને દેવા માટે ત્યાં મોરબી અને જેતપુર મુકામે આવે છે. મૂળ આ છે, તમે શું અપેક્ષા રાખો છો સાધુ પાસેથી? આ સહજાત્મ સ્વરૂપના મંત્રની અંદર ગુરુનું સ્વરૂપ, ગુરુનું સામર્થ્ય, અને જેવું એનું સામર્થ્ય છે એવું પોતાનું, આ ત્રણેય વસ્તુ આવેલી છે. એક મંત્ર બોલાય ત્યારે એ ગુરુ પરફનો ભાવ થાય, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, અરે મારા ગુરુ છે. એ હર કોઈ અવસ્થાની અંદર એના આત્મામાં જ છે, એ સમવસણમાં બિરાજમાન છે. તો એ શું મોતીઓની માળા જોતા હશે? એ સિંહાસનના રત્નો ગણતા હશે? એ કેટલા દેવો આવ્યા ને કેટલા ન આવ્યા એ જોતા હશે? રિપોર્ટિંગ થાય કે આટલા આટલા દેવલોકમાંથી આટલા આટલા દેવો આવ્યા હતા. આપણે જેમ આવે છે કે આ મારા સાહેબ હતા ત્યારે આ ફલાણો મંત્રી આવ્યો હતો, ઢીકણો મંત્રી આવ્યો હતો, પોલીસ કમિશનર આવ્યો હતો, ધૂળ પડી તમારા જીવનમાં. એ આવવાથી તમારું સામર્થ્ય છે, એના આવવાથી તમારી મહત્તા છે. આ વિતરાગ કે છે દેવોનું આવવું, ચામરનું વિંઝાવવું, એ બધું જ નગણ્ય છે. અંતરમાં બેઠેલી વિતરાગતા, સર્વજ્ઞતા, તારી અસંગતા, તારું નિરાગીપણું, હે નાથ, એને અમારા તારા વંદન છે, અમારા વંદન એને છે. તારું આ સ્વરૂપ છે, મારા ગુરુનું સ્વરૂપ. હર કોઈ અવસ્થાની અંદર, એ ગ્રસ્તી હોય, વ્યાપારી હોય, એ આત્મામાં જ છે, પરબ્રહ્મમાં જ છે, આત્મ સ્વરૂપ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, દશા વર્તે છે, શાંત નથી પણ દેહાતીત પણ વર્તે છે. તો દેહમાં દેહાતીત હોય તો બાકી શું રહ્યું? તત્વ બે જ, દેહ અને ચેતન. એમાં જો દશા એની દેહાતીત હોય તો શેની થઈ? ચેતન આશ્રિત. દેહ છતાં જેની દશા વર્તે ચેતનાશ્રિત, ચેતન આશ્રિત એની દશા વર્તે છે એવો મારો ગુરુ છે. અને એનું સામર્થ્ય મારી પણ આ અજ્ઞાન દેહ દશાને ટાળે અને મારે મારામાં પણ આવું સામર્થ્ય પ્રગટાવી શકે સહજ રીતે, કોઈ વિશેષ પ્રયાસ નહીં, એવું એનું સામર્થ્ય છે. દ્રષ્ટિ ફેરવાવી દીધી. પ્રભુશ્રીએ લખ્યું વસોની અંદર એક કલાક બોધ આપ્યો અમને, એક મહિના પછી ચરામાં લઈ ગયા, બોધ આપ્યો. બોધ આપીને શું કર્યું? તો કે દ્રષ્ટિ પલટાવી રાખી. અમારી દ્રષ્ટિ પલટાવી રાખી. સદગુરુએ એટલો બધો ઉપકાર કર્યો અમારા ઉપર, અમારી આખી દ્રષ્ટિ પલટાઈ ગઈ. અમને 6 પદનો પત્ર આપ્યો, દ્રષ્ટિ પલટાવી નાખી. શું કર્યું? અમારામાં રહેલી મતાર્થને મારી નાખો. ન રહેવા દીધા ઢૂંઢિયામાં, ન પેશવા દીધા તપામાં, ઉભા રેખા આત્મામાં. આ ગુરુ સહજપણે, આ ગુરુનું સામર્થ્ય, આ ગુરુનું ઓળખાણ, ઓળખવાની દ્રષ્ટિ જ્યાં સુધી આપણામાં નથી ત્યાં સુધી ગુરુ ગમે તેવો મળે આપણે નહીં ઓળખી શકીએ. એટલે કહે છે કે અમને ચિત્તમાં ખેદ થઈ આવે છે, જો આ ગુરુને ઓળખવાના છે. સૌભાગભાઈના પત્રની આવી વાત આવે ને, આવો પરમ જિજ્ઞાસુ એને પણ લખે કે અમને ખેદ થાય છે તમારા આવી વાત અમારી સાથે ન કરી, અમારા ખેદનું કારણ છે. એ પ્રકાર પ્રત્યે નિરીક્ષા છે. મંત્ર અને વિદ્યાથી અમે તમારી બાહ્ય ઉપાધિ ટાળીએ એવા પ્રકારથી તો અમારી કોઈ ઈચ્છા. ઈચ્છાનો નિરીક્ષાનો અર્થ એ થયો કે ઈચ્છાનું જાગવું સંભવિત નથી. માટે જો તમારા મનમાં આ વાત હોય તો બીજો ગુરુ ગોતી લેજો, આપણાથી આ બની શકશે? પોસાય આપણને? ગજબ છે. જેમ જેમ વચનામૃતનો વિચાર કરતા જઈએ એમ પરમ કૃપાળુ દેવની જે દશા છે, આ વચનામૃત છે તેનું જીવન ચાલે છે. આ એક જીવંત અધ્યાય છે, જ્ઞાની પુરુષની જીવનનો અધ્યાય છે. એટલે કે છે કે પ્રથમના પ્રકાર સંબંધમાં હાલ કંઈ લખવું સૂઝતું નથી. પેલો પ્રકાર છે એનો વેપાર, પણ એ બાબતમાં હાલ કંઈ સૂઝવું અમને, લખવું તમને કંઈ સૂઝતું નથી કે અમે શું લખીએ તમને. કંઈક વિચારશું તમારી સાથે, હજી વધુ વિચારણાની જરૂર છે કે સીધે સીધું લાવ, તારા માટે વેપાર કરી દઉં, લાવ તારા પૈસા મૂકી જ 2 લાખ રૂપિયા અને 5 લઈ જાય પછી. અરે આખી વાત જુદી છે. કૃપાળુ દેવના વચનામૃત વાંચવામાં તો આખો અધ્યાત્મ માર્ગનો અહીંયા અભ્યાસ થાય છે. શું ગુરુ, શું શિષ્ય, શું પરમાર્થ માર્ગનું રૂત, શું નિયમ, શું સત. એ કે છે કે કંઈ સૂઝતું નથી, પછી કઈ વાંધો ને સાહેબ, તમને હવે જ્યારે સમય મળે ત્યારે આ બધું કરજો, પણ અમારી તો ઈચ્છા છે જ. એ લખે છે આગળ ઉપર લખવું કે નહીં, આગળ ઉપર અત્યારે તો કંઈ સૂઝતું જ નથી કે વ્યાપાર આદિમાં જોડાવું તમારા વતી અમારે, અમને કંઈ સૂઝતું નથી. આગળ ઉપર લખવું કે નહીં તે પ્રસંગમાં જે થવા યોગ્ય હશે તે થશે. અમે કઈ ઈચ્છા કરતા નથી, અમારી એ બાબતમાં કોઈ ઈચ્છા નથી. માત્ર પ્રારબ્ધ ઉપર છે, કર્મના સિદ્ધાંત ઉપર હશે કે જે થવા યોગ્ય હશે તે થશે. તો જે થવા યોગ્ય એટલે સાહેબ તમે કરો એ થવા યોગ્ય, એમ કરું? સાહેબ તમે કરો એ થવા યોગ્ય. આપ ઈચ્છો પછી ન થાય કઈ,
તો આ પુરુષ કે છે કે ના અમે પણ નહીં, તડખલાના બે ટુકડા કરવા જેટલી પણ અમારી ઈચ્છા એથી પણ નાશ પામે. આ ગુરુની ઓળખાણ છે, આ ગુરુનું દશા છે. જે થવા યોગ્ય હશે તે થશે. અને આવી પ્રકારના મતલબનું વાક્ય 4-5 પત્રોમાં સૌભાગ્ય મેને લખ્યું છે કે જે થવા યોગ્ય હશે થશે, જે થવાનું હશે તે થઈને જ રહેશે, જે થવાય જે થાય તે થવા દેવું. આ પરમાર્થ છે સાહેબ. અહીંયા તો આકુળતા થવા દેવું, હું બેઠો ને થાય એમ તો ઊંધો પડતું, બીજું શું થાય. પણ થવાનું છે તે થઈને જ રહેશે, કોઈ અટકાવનાર નથી. કર્મના ઉદયને કોઈ રોકનાર નથી. સૂર્યના ઉદયને હજી રોકી શકશે આ વૈજ્ઞાનિકો. આ વૈજ્ઞાનિકો સૂર્યના ઉદયને, એટલે કોઈ એવો આઈડિયા ઉભો કરશે કે જેમાં સૂર્યનું કિરણ ન આવી શકે. બંકરમાં દાખલ થયેલો હોય, ઇરાકની અંદર બંકર કરેલા, એમાં કોઈ સૂર્યના કિરણનો પ્રકાશ ત્યાં જાય એવી સંભાવના નહોતી. કર્મનો ઉદય હતો, એમાંથી પણ ઓલા સદામને ખેંચ્યો જેવડા નીકળ્યા શોધવા. તો સૂર્યનો પ્રકાશ જ્યાં પ્રવેશી નથી શકતો, સૂર્યના ઉદયને રોકો, કર્મના ઉદયને રોકી શકાશે નહીં, પાતાળમાંથી પણ તમને ખેંચશે. માટે કર્મના બંધને શિથિલ કરો, ધર્મની આરાધના દ્વારા કર્મના બંધને મંદ કરો, કર્મના બંધથી છૂટવા પ્રયત્ન કરો. સાચો પુરુષાર્થ કર્મથી મુક્ત થવું તે છે. અને કર્મના બંધ બહુ આકરા છે, ખબર નથી કેવા ભાવે બાંધ્યા છે, ખબર નથી કેવા પરિણામથી બાંધ્યા છે, ખબર નથી એમાં કસાયોનું મેળવણ કેટલું કર્યું છે. સત્તામાં પડ્યા છે બધા. જ્ઞાની કે છે, મનુષ્ય છો, અનંતકાળની ભૂલનું એક ભાવમાં સાટું વાળવાનું છે, વાળી દે. ભાવધારા છે તારી પાસે, ભૂતકાળના બધા જ કર્મોને તું ગાડી નાખ. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કરોડો વર્ષની તારું અજ્ઞાન અને અજ્ઞાન જનિત આ બધા કર્મો છે સાહેબ, અનંત છે કર્મો. કાળ અનંતના સાથી છેદ્યા જાય જાશે, એકમાત્ર તો જ્ઞાનની ચિનગારી સળગાવ. અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન. અને આ જ્ઞાનની ચિનગારી સળગાવવા માટે જ્ઞાનીનો યોગ જરૂરી છે. પરમ કૃપાળુ દેવ અને વચનામૃતનો આ જ્ઞાનીનો યોગ મળ્યો છે, અને ચિનગારી પ્રગટાવી શકે એવો મનુષ્યનો યોગ આપણને પ્રાપ્ત થયો છે. સંઘની પંચેન્દ્રિય છો તું, મૂઢ નથી, ગાય ભેંસ ઘોડા બકરા નથી, એ પંચેન્દ્રિય છે, તું મનુષ્ય છો. સદ વિવેકનો ઉદય થઈ શકે એવી ક્ષમતા તારામાં છે, અને વિતરાગનું શાસન છે ને સત્પુરુષનો યોગ છે, અને સત્પુરુષનો બોધ હાજરા હજુર પ્રત્યક્ષ છે એના પોતાના શબ્દોમાં છે. હવે આથી બીજું કંઈ થઈ શકે એમ નથી. આ સ્થિતિ લઈને જો જીવ પ્રયત્ન કરે, જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે, જે વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે. માર્ગનો વિરોધ છે કેટલો, જેટલી આકુળતા છે. આપણને શેની આકુળતા છે? આ કર્મ અનુકૂળ હાલતા નથી, આપણે ઈચ્છીએ એ પ્રમાણે જીવન ચાલવું જોઈએ. સારું, એ તો બનતું. જીવન કેવી રીતે ચાલે છે? જે પ્રકારનો શુભાશુભનો ઉદય છે એ પ્રમાણે ચાલે છે. અને આપણે શું ઈચ્છીએ છીએ? કે મારી જે ઈચ્છા છે એના પ્રમાણે ચાલવું જોઈએ. મારા કર્મો મારી પ્રમાણે ન ચાલે, ન ચાલે. કર્મ બંધાયા પછી તારી ઈચ્છા પ્રમાણે ન ચાલે, એની ગતિ પ્રમાણે ચાલે. અદભુત આ શાસ્ત્ર છે કર્મનું. કર્મ સિદ્ધાંત અને જીવ આ બે ઉપર આખું વિતરાગ દર્શન છે, બાકીના બધા થાકી ગયા છે આ વસ્તુનો. કે આ વિશ્વ કેમ ચાલે છે? તો કે જીવોના શુભાશુભ કર્મના ઉદયને લીધે ચાલે છે.
અને એ જગતનો નાશ થઈ શકે તો કે એક જીવની અપેક્ષા એ થઈ શકે, બાકી તો અનાદિ અનંત છે. જો એ જાગૃત થઈ જાય તો કર્મના બંધને શિથિલ કરી શકે, કર્મના બંધને મંદ કરી શકે, કર્મના બંધને ક્ષીણ કરી શકે, કર્મના બંધને ટાળી શકે. આટલી તાકાત સંઘની પંચેન્દ્રિય મનુષ્ય જન્મની અંદર રહેલી છે. જો એને આવા જ્ઞાની પુરુષનો યોગ થાય તો પરસ્પર યોગાનો યોગ આવી રીતે પૂરી થાય તો કે છે, જરૂર એ વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે. કર વિચાર તો આપણે સમજી કે અહીંયા લખ્યું વિચારવા યોગ્ય છે, પછી આપણો સ્વાધ્યાય પૂરો થયો, પત્ર પૂરો થયો, પત્ર પૂરો થયો કે શરૂ થયો? મારે કહેવાનું પૂરું થયું, તમારે સાંભળવાનું પૂરું થયું, પણ આપણે બંનેને વિચારવાનું શરૂ થયું. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો.